તારીખ 19/12/1991 શ્રી સમયસાર કળશ ટીકા શ્લોક 9 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 9 મૂળ કેસેટમાં હમિંગનો અવાજ આવે છે.
સર્વ પ્રકારના વિકલ્પનો અભાવ થાય છે એમ વર્ણન કર્યું છે આચાર્ય. ઉદયથી નર્ણય થી અસ્તમેથી પ્રમાણ પછી છે ને વિદ્મો ક્રિયાથી નિક્ષેપ ચક્ર કેમ અપરમ અભિદગ્મો ધામની સર્વકંશ પ્રશંસે સર્વ કશેસ્મી અનુભવમો પીડાતે ભાતિ ન દ્વૈતમ ખંડાન અસ્મિન ધામની અનુભવમ ઉપયાતે દ્વૈતમ ન ભાતિ. પદની અંદર પ્રાપ્ત મેળવવા માટે જે છંદની અંદર રચના કરવામાં આવે છે પદની, એ છંદ અનુસાર પ્રાપ્ત મેળવવા માટે શબ્દો ગમે તે શબ્દ ગમે ત્યાં આવે એમાં વ્યાકરણનું બંધન કવિને નથી, ભાષાના વ્યાકરણનું બંધન સામાન્ય લેખકને છે. લેખક હોય એને, વક્તા હોય એને બંધન છે, પણ કવિને વ્યાકરણનું બંધન નથી. એટલે અહીંયા જે અર્થ કરે છે એમાં ગોઠવીને વાક્ય મૂકે છે કે અસ્મિન ધામને ત્રીજી લીટીમાંથી શબ્દ લીધા. અસ્મિન ધામને અનુભવ ઉપયાતે એ ચોથી લીટીમાંથી શબ્દ લીધા. દ્વૈતમ ન ભાતિ, દ્વૈતમ એવ ન ભાતિ, ભાતિ ન દ્વૈતમ એવ છે એ દેખું આગળ લીધું સમજાય. એટલે વ્યાકરણ અનુસાર ગોઠવણ કહ્યું કે દ્વૈતમ એવ ન ભાતિ. અસ્મિન ધામને, અસ્મિન એટલે આ, આનો અર્થ કર્યો છે વચ્ચે જે આઈફન કર્યો છે નાનો મીટો કર્યો છે આઈફન કર્યો છે એટલે અર્થા આ, એટલે આ અર્થા સ્વયં સિદ્ધ,
સ્વયં સિદ્ધ
પોતાનું જે સ્વરૂપ છે, જીવ સ્વરૂપ પોતે છે એ સ્વયં સિદ્ધ છે. કોઈએ એને બનાવ્યો નથી, કોઈને એ આધીન નથી, અને પોતાની સિદ્ધિ હયાતી માટે એને કોઈની જરૂરત નથી. પોતાથી જ સિદ્ધ છે, સ્વયં એટલે પોતાથી, અને સિદ્ધ એટલે પ્રસિદ્ધ છે. સિદ્ધ એટલે પ્રસિદ્ધ જ છે. પ્રસિદ્ધ શબ્દ વધારે આપણે વપરાય છે સિદ્ધ કરતા, પણ વિશેષ કરીને સિદ્ધ એનું નામ પ્રસિદ્ધ. પ્રસિદ્ધ કહો, પ્રગટ કહો, હાજરા હજૂર કહો, એની મોજૂદગી પોતાની મેળે છે એમ કહો, હયાતી નિરપેક્ષ હયાતી છે એમ કહો.
પ્રસિદ્ધ વિશુદ્ધ સુસિદ્ધ સમૂહ
સિદ્ધ ભગવાન નો સમૂહ છે, એ
પ્રસિદ્ધ
છે, પ્રગટ છે એમ. આ આત્મા પણ સ્વયં પ્રગટ છે. સ્વયં સિદ્ધ નો અર્થ શું થાય છે? સ્વયં પ્રસિદ્ધ છે, સ્વયં પ્રગટ છે, કોઈની મદદ વગર, કોઈની અપેક્ષા વગર, કોઈના આધાર અને અવલંબન વગર પોતે પોતાથી સિદ્ધ છે. એવા આ ધામમાં, ધામની એટલે ધામમાં એમ એનો અર્થ થાય, ધામ એટલે ચેતનાત્મક જીવ વસ્તુ, સ્વયં પ્રસિદ્ધ એવા, સ્વયં સિદ્ધ એવા ચેતનાત્મક જીવ વસ્તુનો પ્રત્યક્ષપણે અનુભવમ ઉપયાતે, અનુભવ પ્રાપ્ત થતા, અનુભવ એટલે પ્રત્યક્ષપણે આસ્વાદ. આ રાજનીતિની શૈલી છે આ ગ્રંથમાં, કે જ્યાં જ્યાં અનુભવનો વિષય આવશે ત્યાં ત્યાં પ્રત્યક્ષપણે આસ્વાદ આવે છે એમ કહેવું છે. અનુભવાય છે એટલે પ્રત્યક્ષપણે વેદાય છે, પ્રત્યક્ષપણે વેદાય છે એમ કહો કે પ્રત્યક્ષપણે અનુભવાય છે એમ કહો. આ સ્વયં સિદ્ધ ચેતનાત્મક જીવ વસ્તુનો પ્રત્યક્ષપણે આસ્વાદ આવતા સૂક્ષ્મ સ્થૂળ દ્વૈતમેવ એટલે સૂક્ષ્મ અને સ્થૂળ, અંતર્જલ્પ અને બહિર્જલ્પરૂપ બધા વિકલ્પો ન ભાતી નથી શોભતા. નથી શોભતા એનો અર્થ એ છે કે એ દેખાતા નથી, પ્રકાશતા નથી, પ્રગટ થતા નથી. ભાતીનો અર્થ એ છે પ્રગટ થતા નથી, ભાઈ કે પ્રકાશનો. આમ તો ભાવ ઉપરથી શોભા નામનો શબ્દ આવ્યો છે એટલે શોભતા નથી, શોભતા નથી એ ભાવ પરથી આવેલો શબ્દ છે. ભામંડળ નથી કહેતા
આપણે,
પ્રકાશ આભા કહે છે, વિશેષ પ્રકાશને આભા કહે છે, એ ભામૂળ ધાતુ છે. ન ભાતી એટલે પ્રકાશતા નથી, નથી પ્રકાશતા એટલે પ્રગટ થતા નથી. અને જીવના શાંત નિર્વિકલ્પ સ્વરૂપમાં એ શોભતા પણ નથી, અશોભારૂપ છે. જીવનું જે સ્વરૂપ છે એની પાસે એના વિકલ્પ છે એ અશોભારૂપ છે. જીવ સ્વરૂપે શોભાયમાન છે એનો અર્થ એમ થાય છે કે જીવ સ્વરૂપે શોભાયમાન છે એને આ વિકલ્પો શોભતા નથી. જેમ કે માણસ રૂપાળો હોય, એ રૂપાળો માણસ હોય એનો માર્ગ એના યોગ્ય ન હોય, ભાટીલો ન હોય તો શું કે ભાઈ માણસ તો રૂપાળો છે પણ માટે જરાક બનવાનો નથી, રૂપાળો નથી તો એને શોભતું નથી. આવું આવો રૂપ છે એને આવું નાક હોય એ શોભતું નથી. એમ આવો જે નિર્દોષ પવિત્ર શુદ્ધ આત્મા છે, સ્વયં શુદ્ધ પરમાત્મા છે, એને આ રાગાદી વિકલ્પ છે એ શોભતા મલિન છે ને એટલે શોભતા નથી. પવિત્રતાનું પિંડ છે આત્મા, અનંત અનંત બેહદ અસીમ પવિત્રતા જેમાં ભરી છે એવા આત્માને મલિન વિકલ્પો કેવી રીતે શોભે એમ કહે છે કે એને આ વિકલ્પો શોભતા. જ્યારે અનુભવ આવે છે ત્યારે એ વિકલ્પો હોતા જ નથી, થતા જ નથી એમ કહે. આમ તો શું કે દ્વૈતમ એવ ન ભાતી એનો અર્થ કર્યો છે, દ્વૈતમાંથી વિકલ્પ કર્યો છે. વિકલ્પના બે પ્રકાર છે, સ્થૂળ અને સૂક્ષ્મ, અથવા અંતર્જલ્પ ને બહિર્જલ્પ. હવે એવા જે વિકલ્પો છે એ વિકલ્પો દ્વૈત ઊભું કરે છે. દ્વૈત એટલે બે પણ, આત્મા જે અદ્વૈત સ્વરૂપે છે એટલે એક અખંડ અભેદ સ્વરૂપે છે એને અદ્વૈત કહે છે. એટલે જેમાં બે પણ નથી એવો આત્મા છે. અવલંબન નો વિષય કેવો છે? આત્મા
બે પણ નથી
કે જેમાં ગુણ ભેદ પર્યાય ભેદ એવું કઈ નથી, અને રાગાદી કે પૂજળ એવું પણ બીજું કઈ નથી. દ્વૈત એટલે બીજું કઈ છે જ નહીં, એટલો આત્મામાં એટલો એકાકાર આત્મા છે. એમાં જે વિકલ્પો એની અવસ્થામાં છે એ એની સાથે સુસંગત નથી. નિર્વિકલ્પ આત્મ સ્વરૂપની સાથે વિકલ્પોની કોઈ સુસંગતતા નથી, મેળ ખાતો નથી એમ કહે છે. માણસ નથી કે આને તમારે કેમ મેળ ખાય છે? કોઈ એકદમ ઉદાર માણસ હોય, કોઈ એકદમ લોભ્ય હોય, તો માણસ ને કે તમારે એને મેળ કેમ ખાય છે? તમે બહુ ઉદાર છો, આ એકદમ લોભી છે, અને તમારે એને કેમ મેળ ખાય છે? એમ નિર્વિકલ્પ ને વિકલ્પ ને મેળ ખાય એવું નથી, વિરુદ્ધ છે. એનો જે સ્વભાવ છે એ વિરુદ્ધ છે, પરસ્પર પર્યાય સ્વભાવ પણ વિરુદ્ધ છે, એટલે પણ નથી શોધતા. અને અહીંયા તો એ દ્વૈત બે પણ થતું જ નથી એમ કહે છે. જ્યારે જીવ વસ્તુનો પ્રત્યક્ષ અનુભવ થાય, નિર્વિકલ્પ વસ્તુનો અનુભવ થતાં અનુભવમાં પણ નિર્વિકલ્પ પણ હોય, ત્યારે વિકલ્પણો ક્યાંથી હોય? નિર્વિકલ્પણો અને વિકલ્પણો બે એક સાથે અવસ્થામાં ક્યાંથી હોય? કે નિર્વિકલ્પણો થતાં વિકલ્પણો રહેતો નથી, એટલે એ નથી થતા. એમાંથી ભાવાર્થ કરે છે પોતે, કે ભાવાર્થ આમ છે કે અનુભવ પ્રત્યક્ષ જ્ઞાન છે. હવે અનુભવ ઉપર પોતે સ્પષ્ટીકરણ આપે છે કે અનુભવ છે એ પ્રત્યક્ષ જ્ઞાન છે. પ્રત્યક્ષ જ્ઞાન છે એટલે હવે એનો પાછો અર્થ કરે છે, અનુભવનો અનુભવ એટલે પ્રત્યક્ષ જ્ઞાન, અને પ્રત્યક્ષ જ્ઞાન એટલે વેદ્ય વેદક ભાવ પણ આસ્વાદરૂપ છે. તે અનુભવ એને અનુભવ કહેવાય કે જે પર સહાયથી
નિરપેક્ષ
પણ છે. આપણે સમાધિ દિન પર સંઘ હતા ત્યારે ચર્ચામાં પ્રશ્ન આવ્યો હતો, અંતર્મુખ પુરુષાર્થનું સ્પષ્ટીકરણ આપો એમ કરીને પ્રશ્ન. આપણે ત્યાંથી સરકાર ચાલુ કરી હતી કે અંતર્મુખપણે કહો, સ્વસન્મુખપણે કહો, એ જ્ઞાન જ્ઞાનને ભેદે ત્યાં ઉત્પન્ન થાય છે. જ્ઞાન જ્ઞાનને વેદે એટલે કે વેદ નાર પણ જ્ઞાન, એટલે વેદક પણ જ્ઞાન, વેદન કરનાર પણ જ્ઞાન, અને વેદ્ય એટલે વેદાવા યોગ્ય પણ તે પોતે જ જ્ઞાન. વેદન કરનાર જ્ઞાનની એક પર્યાય અને વેદાવા યોગ્ય જ્ઞાનની બીજી પર્યાય એમ નહીં, જે એક પર્યાય ઉત્પન્ન થઈ તે જ વેદક છે, અને તે જ પર્યાય છે વેદાય છે, માટે તેને વેદ્ય વેદક પણ કહેવામાં આવે છે. એક જ પર્યાયનું એમાં વેદ્ય વેદક પણ એટલે પ્રત્યક્ષ જ્ઞાન, પ્રત્યક્ષ જ્ઞાન એટલે અનુભવ જ્ઞાન. આ મુશ્કેલ વેદન કદી પરોક્ષ ન હોય, વેદન કદી પરોક્ષ ન હોય. કેમ? કે વેદન છે એ પોતાનું જ થાય છે, બીજાનું વેદન થતું નથી. પરોક્ષતા તો બીજાની સાથે ઊભી થાય છે, પણ જ્ઞાન વેદે છે અને પોતે જ વેદાય છે. જે વેદે છે તે જ
વેદાય છે,
વેદાય છે, માટે ત્યાં કદી પરોક્ષ પણ ન હોય. પ્રત્યક્ષ એટલે પરોક્ષ પણ ન હોય એટલે કે પ્રત્યક્ષ પણ
હોય,
એનું નામ અનુભવ છે. આ અનુભવનું સ્પષ્ટીકરણ. હવે જુઓ, આમાં બે કારક તો આવી ગયા, સત્કારક ને માનતા નથી ને, આમાં બે કારક આવી ગયા કે વેદક કોણ, તે પર્યાય છે, તે વેદક છે કે નહીં, વેદન કરનાર પર્યાય છે કે નહીં, તો એક કારક તો એ છે પોતે, એક કારક હોય ને બાકીના પાંચ કારક બીજે વિહાર કરે કેમ
નહીં?
જ્ઞાન ની પર્યાય વેદક છે એમાં તો ના પાડી શકાય એવું નથી. તો જો વેદક પોતે એક કારક હોય, વેદન કરનાર વેદક, તો શબ્દ કારક ના છે. તો એક કારક છે માટે બાકીના પાંચ કારક ન સમજાય તો પણ છે એમ પેલા તો સ્વીકાર કરી લે છે. કેમ કે કારક એક પર્યાયના માં એક કારક હોય તો બીજો કારક બીજી પર્યાયમાં કે બીજે ઠેકાણે દ્રવ ગુણમાં હોય એમ બને. જ્યાં એક કારક ત્યાં છે એ કારક, પછી સમજવામાં ના આવે બીજી વાત છે. એક સૌક્ષમ નો એ પ્રકાર નથી યોગ્ય. એટલે અચ્છા વેદાવા યોગ્ય કોણ? પર્યાય વેદાય છે તો બીજું કારક શું? વેદક છે એ કરતા કારક થયો ને વેદ્ય છે તે કર્મ થયો. કોના વડે વેદે છે? કોઈ સાધન છે નિરપેક્ષ પણ કીધું તે અનુભવ પર સહાય છે નિરપેક્ષ પણ છે એટલે કોઈ કારક એને બીજો નથી જોતો. એટલે કારક કારણ પણ કારણ પણ ત્રીજું કારક પણ પોતે સુધી હોય બાકીના ત્રણ ઓટોમેટિક જ આવી જાય છે. વેદ્ય વિદ્યકમાં બે કારક તો ભાષામાં આવી જાય છે, ભલે બાકીના ચાર કારક અધ્યાર રહેતા હોય તો બે કારક તો ભાષાથી નિરૂપિત થઈ જાય છે. વેદ્ય અને વેદક બે કારક કરતા ને કર્મ તો એમાં આવી જ
ગયા.
પર્યાય જ વેદક વેદ્ય છે. પછી એ પર્યાય દ્રવ ની છે એમ કરીને દ્રવ ઉપર ઉપચાર કરાય છે. મૂળમાં તો પર્યાય છે, વેદ્ય વેદક પર્યાય જ છે. સ્વસંવેદન કહો એક જ છે કે અનુભવ કહો. એટલે 376 માં ખુલાસો કર્યો છે દક્ષિણા બ્રહ્મ દ્રવ્ય વેદાતું નથી પર્યાય અનુભવ પર્યાયમાં હોય છે, દ્રવ્યનું વેદન ન હોય પર્યાયનું જ વેદન હોય. અવલંબન દ્રવ્યનું હોય પર્યાયનું અવલંબન ન હોય એમ અવલંબન અને વેદનના વિષયને ઉપાડીને ચોખ્ખટ કરી છે ગુરુદેવે. તો ઘણું ચોખ્ખટ કર્યું છે એ વૃષ્ણા મૃત પરમાં થયો છે. હાંચકમાં તો એના બધા પડખા વિચારમાં આવે છે ને એ જ્ઞાનની અંદર. તો એ વસ્તુ સામે પડી હોય તો એની એમાં કેટલી વાત ઉઠલે શું ખબર પડે? વિચારમાં ક્યારે શું આવે એનું તો કઈ મેળ નથી. કઈ આમ દલીલ નો સાંભળે યાદ આવે તો આ તો જોયું નહોતું તો વિચાર આવ્યો. વેદક તો કારક છે અને વેદ્ય પણ કારક છે, શબ્દના અર્થમાં જ બે કારક છે. બાકીના ચાર કારક તો પછી પેલા બેસાડી આપણે, પણ જ્યાં એક હોય ત્યાં બાકીના પાંચ હોય જ છે, એમાં તો બે છે જ તે. એટલે બાકીના ચાર નહીં હોવાનો પ્રશ્ન રહેતો નથી. ખરી કે આ સ્વયં સિદ્ધ ચેતનાત્મક જીવ વસ્તુ નો હવે ફળ વાંચી હતો કે આ સ્વયં સિદ્ધ ચેતનાત્મક જીવ વસ્તુ નો પ્રત્યક્ષપણે આસ્વાદ આવતા સૂક્ષ્મ સ્થૂળ અંતરજલ્પ ને બહિર્જલ્પ રૂપ બધા વિકલ્પો નથી શોધતા. નથી શોધતા એટલે નથી હોતા, ત્યાં એની ઉપસ્થિતિ જ હોતી નથી. ભાવાર્થ આમ છે કે અનુભવ પ્રત્યક્ષ જ્ઞાન છે, પ્રત્યક્ષ જ્ઞાન છે એટલે વેદ્ય વેદક ભાવ પણ આસ્વાદરૂપ છે અને તે અનુભવ પર સહાયથી નિરપેક્ષ પણ છે. એને કોઈ અનુભવને કોઈની સહાયની જરૂર પડતી નથી. તો પરદ્રવ્ય તો નહીં, દેવગુરુ શાસ્ત્ર તો અનુભવ કરાવતા નથી. કેમ કે પરદ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવશે, એટલે કોઈ નિમિત્ત ને કારણે અનુભવ છે એમ નથી. પહેલી વાત તો એ પર નિમિત્ત થી નિરપેક્ષ છે. સમોસરણ માં ભગવાન ને ભગવાનની વાણી નિમિત્ત કહેવાય છે, અનુભવ થાય. પણ જેને અનુભવ થાય છે એનો ઉપયોગ વાણી અને ભગવાન બે ઉપરથી ખસે ત્યારે અનુભવ થાય છે. ભગવાન ઉપર અને વાણી ઉપર ઉપયોગ હોય ત્યારે અનુભવ થાય કે નહીં
થાય?
પૂર્વ પર્યાય થી પણ નિરપેક્ષ છે. શું એ તો અહીંયા ત્યાંથી શરૂ કરવું છે નિમિત્ત થી. શું કે ભગવાન ને ભગવાન ની વાણી ની, ગુરુ ની, શાસ્ત્ર ને. પછી તો કે આત્માનો વિકલ્પ આવ્યો, સ્વરૂપ નો વિકલ્પ આવ્યો, એની અપેક્ષા ખરી કે નહીં? આત્માનું સ્વરૂપ ચિંતવન કર્યું હતું, સ્વરૂપનું મનન કર્યું હતું, એટલે અનુભવ થયો. પહેલા સ્વરૂપ ચિંતવન ને સ્વરૂપ મનનમાં આવ્યો હતો અને એનું ગોલન ચિંતવન ચાલતું હતું, એટલે અનુભવ થયો. તો એની મદદ ને એની અપેક્ષા ખરી કે નહીં? કે એની અપેક્ષા પણ નહીં. ક્રમ જેમ સમજાવવા ગમે તે કહેવાય, તો કે પહેલા એવા વિચારને વિકલ્પ ચાલે, એટલે કે બીજા વિચારને બીજા વિકલ્પ ન ચાલે એમ કહેવા માટે એ વાત છે. કેમ કે દેવગુરુ શાસ્ત્ર લ્યો વિતરાગના, તો એનો અર્થ એમ કે કુદેવ કુદેવ કુગુરુ કુ શાસ્ત્ર ન હોય એમ કહેવું છે. હું એટલો નિશ્ચિત છે એમ કહે એમ. અહીંયા બીજા વિકલ્પ ન હોય, આત્મ સ્વરૂપના વિકલ્પ હોય, પણ છતાં એનાથી નિરપેક્ષ છે. એટલે રાગથી નિરપેક્ષ છે, શુભભાવથી નિરપેક્ષ છે, એટલે કે પુણ્ય તત્વથી નિરપેક્ષ છે. પાપ તત્વનો વિચાર કરવાની જરૂર નથી. હવે પૂર્વ પર્યાયની અંદર પહેલા લક્ષ્ય થયું હતું અને પુરુષાર્થ ઉપડ્યો હતો, એની તો અપેક્ષા ખરી કે નહીં? કે આગળના સમયની પૂર્વ પર્યાયની અપેક્ષા નથી.
એની
અપેક્ષા ભલે ગળતું મિથ્યા થશે, જાતું મિથ્યા થશે, પણ છે તો ખરું ને કે નથી? પર્યાય નિરપેક્ષતા ન બેસે તો કોઈ રીતે તત્વ કે અનુભવ સિદ્ધ થાય એવું નથી. કેમ કે પૂર્વ પર્યાયમાં મિથ્યાત્મ અજ્ઞાન છે, માટે કારણ કાર્યનું લોજિક બેસે એવું નથી. બીજી સૂક્ષ્મ વાત એ છે અંદરની કે અનુભવ વખતનો જે પુરુષાર્થ અને જે અનુભવ પહેલાનો જે પૂર્વ પર્યાયનો પુરુષાર્થ, એ બે વચ્ચે ઘણો ભેદ છે. બે વચ્ચે શ્રદ્ધામાં તો સમ્યક મિથ્યાત્મક ભેદ છે, જ્ઞાનમાં તો અજ્ઞાન મિથ્યા જ્ઞાન ને સમ્યક જ્ઞાનનો ભેદ છે, અથવા જ્ઞાનમાં આત્મા પરોક્ષ છે, લક્ષમાં રહેલો આત્મા પરોક્ષ છે અને અનુભવમાં પ્રત્યક્ષ છે, એવો મોટો ફેર છે. એ બે તો ફેર છે, ચારિત્રમાં વિતરાગ ચારિત્ર નથી ને અહીંયા વિતરાગ ચારિત્ર છે અનુભવમાં. રાગ અહીંયા રાગરૂપ ચારિત્ર છે, પૂર્વ પર્યાય અહીંયા વિતરાગ ચારિત્ર છે. ત્રણ મુખ્ય ગુણ થઈ ગયા, દર્શન જ્ઞાન ને ચારિત્ર, ત્રણ માત્ર મોટો ફેર છે. પણ પુરુષાર્થનો બહુ મોટો ફેર છે. ભલે પુરુષાર્થ વધતો વધતો છે તો પણ જે પુરુષાર્થ હજી પર્યાયમાં એકત્વમાં રોકાયેલો છે, જોડાયેલો છે, અને જે પુરુષાર્થ પર્યાયનો એકત્વ છોડીને કોઈ અપૂર્વ પરાક્રમ કરીને જોરથી જે દ્રવ્ય અવલંબનમાં આવે છે એ તબક્કો સાવ જુદો છે. બે વચ્ચે મોટો ફેર છે. ભલે અહીંયા રિચ્યુઅલ થયું છે જેને આપણે એમ લઈએ, અનુભવ તો કોને થાય? કે સ્વરૂપ નિશ્ચયમાં આવ્યો હોય એને અનુભવ થાય, બીજાને તો થાય નહીં. એટલે લક્ષ લક્ષણનું પ્રકરણ જે છે એમાં આત્માને ઓળખી લીધો, લક્ષ થયેલી વાત. આત્મા લક્ષમાં આવ્યા પછી તો પુરુષાર્થ ઉપડે, એ પહેલાં તો પુરુષાર્થ ઉપડે. આ તો બરાબર છે. હવે જે પુરુષાર્થ આત્મસન્મુખમાં ચાલે છે અને સન્મુખનો પુરુષાર્થ કરતા કરતા આગળ વધીને અનુભવ કરે છે, એ પુરુષાર્થનો જે તબક્કો છે એમાં અનુભવ થાય છે તે સમયનો પુરુષાર્થ અને પૂર્વ પર્યાયના પુરુષાર્થમાં બહુ મોટો ફેર છે. માટે અનુભવ નિરપેક્ષ છે, જાણો. અનુભવને કોઈ અપેક્ષા નથી, એ વખતનો સ્વતંત્ર પુરુષાર્થ છે. અનુભવની પર્યાય ન તે વખત ન એકદમ સ્વતંત્ર પુરુષાર્થ છે. એકદમ કેવું કાઢ્યું છે, જાતિ ભલે બરાબર સંમુખતા છે તો પણ તબક્કો મોટો ફેર છે. તમે 35-40 માર્ક લાવીને પાસ થયા અને એક પહેલા નંબરે પાસ થયો એ 90% માર્ક લાવ્યો તો પાસ તો બે થયા, કે બે ઉપલા ધોરણમાં આવશે, કેટલો ફેર?
મોટો ફેર,
બહુ મોટો ફેર.
અમે
જાતે ફરમાયું છે, સ્વસન્મુખતા શરૂ થઈ ગઈ છે લક્ષ ફેર્યા પછી. એટલે એક પ્રસિદ્ધપણે ભલે જાતે ફેર ન કહેવાય પણ એક ન્યાયે દિશા ફેર થઈ ગઈ છે, એટલે દશા ફેર થશે. એટલે પૂર્વ ક્રિયાને કારણ કાર્ય જોડવું હોય ત્યારે એમાં શું સંગતતા છે એટલે જોડી શકાય છે. પણ એ સ્થૂળ ભાગ છે, એ સ્થૂળ કથન છે અને એ વ્યવહાર છે. અહીંયા સૂક્ષ્મ વાત છે અને નિશ્ચય છે, કેટલો ફેર છે. નિશ્ચય શું છે અને એની સૂક્ષ્મતા શું છે? એ સૂક્ષ્મતા એ છે કે એ કાળે જે પુરુષાર્થ છે એ સ્વતંત્ર અપૂર્વ પુરુષાર્થ છે. પૂર્વ પુરુષાર્થ નથી, અપૂર્વ શબ્દને લાગુ પડે છે. એવો પુરુષાર્થ ક્યારે સંગીત દર્શનના કાળમાં કર્યો છે એવો કદી ક્યારે
કર્યો નથી.
હવે અહીંયા જુઓ કે તે અનુભવ, અનુભવ એટલે પ્રત્યક્ષ જ્ઞાન અને વેદ્ય વેદક રૂપ છે. એટલું કીધું હોત તો ચાલે, એટલું કીધું હોત તો વાત તો બરાબર પૂરી થઈ જતી હતી અનુભવને સમજાવવાની. વધારે એક વાત નાખી દીધી અનુભવને બતાવવા માટે કે તે અનુભવ પર સહાયથી નિરપેક્ષપણે છે, એને કોઈની સહાય નહીં. અનુભવમાં કોઈની સહાય નહીં, નિમિત્તની નહીં, રાગની નહીં અને પૂર્વ પર્યાયની
નહીં.
ત્રણસો 4માં લીધું છે, અધરથી ચાલે છે. 304 પરમાગમ ચાલે, અધરથી નિરપેક્ષપણે ધૂન ચાલે છે, અધરથી નિરપેક્ષપણે ચાલે. સ્વરૂપની ધૂન ઉપડી છે, ધૂન છે એના કરતા તે આ તબક્કો ફેર છે. 35-40 માર્કે પાસ થનારો થર્ડ ક્લાસ પાસ થયો છે, 60-50 માર્ક આવે સેકન્ડ ક્લાસ પાસ થયો છે, 60% ઉપર આવે ફર્સ્ટ ક્લાસ થયો છે, પછી 70-75% ઉપર આવે ને ડિસ્ટિંક્શન કહેવામાં આવે છે. ડિસ્ટિંક્શન નો અર્થ શું? જુદો પડી જાય,
જુદો પડી જાય.
ડિસ્ટિંક્ટ એટલે શું? કે જુદું પડવું એને ડિસ્ટિંક્શન કહે છે ને.
વિશેષ યોગ્યતા,
વિશેષ યોગ્યતા, જુદી પડી જાય એવી યોગ્યતા. એ આ અનુભવનો પુરુષાર્થ જુદો પડી જાય છે. ભલે જ્ઞાનના લક્ષમાં આત્મા આવ્યો છે, ભલે જ્ઞાન સ્વરૂપ સન્મુખ થયું છે, ભલે પુરુષાર્થના સ્વરૂપ સન્મુખતા ચાલે છે, તો પણ અનુભવનો પુરુષાર્થ જુદો છે, ડિસ્ટિંક છે. એવું કેવું છે? આવો અનુભવ જો કે જ્ઞાન વિશેષ છે, અનુભવ જ્ઞાનની પર્યાય છે, એમાં એક વાતની વાત ચાલે છે. કોઈ કે અનુભવ શ્રદ્ધાની પર્યાય છે, અનુભવ આનંદની પર્યાય છે, અનુભવ ચારિત્રની પર્યાય છે, ને ત્રણ પ્રકારે મતાંતર ચાલે છે. વાસ્તવમાં અનુભવ જ્ઞાનની પર્યાય છે. જ્ઞાનમાં જાણવું અને વેદવું એવા બે ધર્મ છે, એક જ ચાલે. આવો અનુભવ જો કે જ્ઞાન વિશેષ છે, તો પણ રાજભાઈ છે ને બહુ ચોખ્ખું છે. રાજભાઈ પંચાયત જે એમનું ગણાય છે ને બહુ પ્રથમ દરજાનું યોગદાન એ એના ઉપરથી લીધું છે. કળષ્ટિકા જોતા એના ઉપરથી અનુમાન કરવામાં આવ્યું આ રાજનીજીનું હોવું જોઈએ. એનું દુર્વ્યાનું યોગનું ને અધ્યાત્મનું બે વિષય એમાં લીધા છે. દુર્વ્યાનું યોગ સાથે અધ્યાત્મ લીધું, આમાં પણ ચોખ્ખો ભણે છે. અધ્યાત્મની અને દુર્વ્યાન યોગનું ચોખ્ખ ભણે છે. એટલે જ્ઞાનમાં જ્યાં સ્વાનુભવ પ્રગટ્યો ત્યાં સમ્યક દર્શન થઈ ગયું. સમ્યક દર્શન માટે હવે બીજું એને કઈ કરવાનું ન રહ્યું. જેને અનુભવ કર્યો એને સમ્યક દર્શન થઈ ગયું. જાઓ, એટલે આવો જે સ્વાનુભવ છે તે સમ્યક સમ્યકની સાથે અવિનાભૂત છે, એટલે અવિનાભાવી છે. એક હોય ત્યાં બીજું હોય જ, ન હોય એમ કદી બને નહીં, એને અવિનાભાવી સંબંધ કહેવામાં આવે છે. કેમ કે તે સમ્યક દ્રષ્ટિને હોય છે, મિથ્યા દ્રષ્ટિને નથી હોતો, એવો નિશ્ચય છે, એવો નિયમ છે, એવો સિદ્ધાંત છે, એમ લેવું છે. કેમ કે તે સમ્યક દ્રષ્ટિને હોય છે, અનુભવ તો સમ્યક દ્રષ્ટિને હોય છે, મિથ્યા દ્રષ્ટિને અનુભવ હોતો નથી, એવો નિયમ છે અથવા એવો નિશ્ચય છે, એવો સિદ્ધાંત છે કે જેને સ્વાનુભવ થાય એને સમ્યક દર્શન હોય હોય ને હવે સમ્યક દ્રષ્ટિને જ અનુભવ થાય, મિથ્યા દ્રષ્ટિને કદી સ્વાનુભવ થાય નહીં. એમ કહીને એમ કહેવું છે કે મિથ્યા દ્રષ્ટિ ગમે તેવો વિદ્વાન હોય, શું મિથ્યા દ્રષ્ટિ ગમે તેવો વિદ્વાન હોય એને સ્વાનુભવ ન હોય. અને સ્વાનુભવ હોય તે સમ્યક દ્રષ્ટિ હોય હોય ને એના સમ્યક દર્શનમાં શંકા ન કરવી. જેને અનુભવ છે એના સમ્યક દર્શનમાં શંકા કરવાનો પ્રશ્ન થતો નથી. કેમ કે સ્વાનુભવથી મપાય છે, સમ્યક દર્શન કોઈ માપી ન શકે. બહુ સૂક્ષ્મ છે નિર્દર્શન છે એ તો ચર્ચા કરી છે. અમે એ ચર્ચા કરી છે અમે કે સ્વાનુભવ છે એ કિંચિત ભાષામાં આવે છે, એટલું સમ્યક દર્શન ભાષામાં નથી આવતું. ભાષામાં ગોચરમ એમ કહ્યું છે, ભાષામાં ગોચરમ વસ્તુમ ચ શ્રોતુમ કહેવા અને સાંભળવા કોઈ અધિકારી નથી. એમ કરીને ગાથા લખી છે. એના ઉપર ઓલા નાથુરામજી શાસ્ત્રીએ પ્રહાર કર્યો હતો. એવું પર બેન્સલ સમ્યક દર્શન છે પણ આ પંચા ધ્યેય ના પાડે છે, એ કહેવા સાંભળવાનું યોગ્ય નથી. હવે ભાઈ કહેવા સાંભળવાનું યોગ્ય નથી, જ્ઞાનમાં ગમ્ય થવાને યોગ્ય નથી એવું ક્યાં કહેતો છે? તો જ્ઞાની જ્ઞાનીને ઓળખે જ નહીં, જ્ઞાનીને જ્ઞાનમાં આવે જ નહીં કે આ જ્ઞાની છે. જ્ઞાની કોઈ સમ્યક દ્રષ્ટિ વક્તું શ્રોતું કહેવાનો અધિકાર એની યોગ્યતા છે, કહેવા સાંભળવાની યોગ્યતા છે, તે પણ સર્વથા નહીં. જો સર્વથા હોય તો સમ્યક દર્શન એવો શબ્દ ન આવે, સમ્યક એવો એક શબ્દ પણ ન હોય એના માટે. એટલું તો કીધું કે નહીં, માટે કથન ચેત વાચા ગોચર છે સર્વથા વાચા અગોચર નથી એમ છે ખરેખર. કેટલી ભાષા થઈ કે નહીં તો પછી સર્વથા ભાષા થઈ અગોચર એને કેમ કહેવાય? તો દલીલ મનુષ્ય છે. શું કે છે કે આવો અનુભવ જો કે જ્ઞાન વિશેષ છે. પણ ત્યાં તો શું છે કે કોઈ એને કહી શકતું નથી, એટલે કે કેવડી ની દિવ્ય ધ્વનિ એ કહી શકતા નથી, કહી શકતી નથી. સ્થૂળ કથન છે, સૂક્ષ્મપણે એ કથનચિત વાચા ગોચર છે, અથવા બહુભાગ વાચાને અગોચર અગોચર છે, સંકેત માત્ર પણ એ વાચા ગોચર છે એમ કહી શકાય. માત્ર કોક શબ્દથી જ એને કહેવાય છે માટે એમ કહેવાય કે તે કહેવાતું નથી, એને કહી શકાતું નથી એમ કહેવાય. સો ગાયનું ગાયું ઊભી હોય એમ એક બળ દોવાઈ જાય, સો ગાયનું એક ઘણું હોય ટોળું એમાં એક બળ હોય તો બોલાય શું?
ગાયનું ટોળું,
ગાયનું ટોળું ઊભું છે ત્યાં. બોલવામાં તો સંગ્રહથી બોલાય છે એમ એ સંગ્રહ નહીં કહેવાય છે. પછી ફોડ પાડીને કેવું હોય તો એમ કહેવાય કે ભાઈ એમાં એકાદ બળદ છે બાકી બધી ગાયો છે. સંગ્રહ નથી તો એમ જ બોલાય કે ભાઈ ગાયનું ટોળું ઊભું છે એમ નથી કહી શકાતું, ઘણું નથી કહી શકાતું. જેમાં ઘણું ભર્યું છે, ઘણું સામર્થ્ય છે, ઘણો ભાવ ભર્યો છે અને એનું બહુ મોટું કાર્ય છે કે જે અનુભવનો નાશ કરે છે, એનું એ કામ બહુ મોટું છે. છતાં એ બધું કહેવા છતાં પણ એ જે કહેવું છે તે નથી કહી શકાતું, સંતોષકારક રીતે એને ભાષામાં વ્યક્ત નથી કરી શકાતું એવો હેતુ બતાવવા માટે એમ કહેવાય કે તે કહી શકાતું નથી. સંગ્રહ નથી વાત છે, કેમ કે ઘણું નથી કહેવાતું. સર્વથા ન કહેવાતું હોય તો આના માટેનો શબ્દ જ ન જડે, શબ્દ જ ન હોય એમ થાય. ન ઈતિ ન ઈતિ કહેવું પડે એમ નથી, ભક્તિથી પણ એને કહેવાય છે. આવો અનુભવ જો કે જ્ઞાન વિશેષ છે તો પણ સમ્યક્ત્વની સાથે અવિનાભૂત છે, કેમ કે તે સમ્યક દ્રષ્ટિને હોય છે, મિથ્યા દ્રષ્ટિને નથી હોતો એવો નિયમ છે, નિશ્ચય છે. આવો અનુભવ થતાં જીવ વસ્તુ પોતાના શુદ્ધ સ્વરૂપને પ્રત્યક્ષપણે આસ્વા દે છે. જો દ્રજ કરી એનો ભેદ ન લીધો, આવો અનુભવ થતાં જીવ વસ્તુ એટલે આત્મા પોતે પોતાના શુદ્ધ સ્વરૂપને પ્રત્યક્ષપણે આસ્વાદમાં લે છે, અનુભવમાં લે છે, શાંતિ એનું સુખ અનંત ગુણો એનો અનુભવ થાય છે. તેથી જેટલા કાળ સુધી અનુભવ છે તેટલા કાળ સુધી વચન વ્યવહાર સહેજ અટકી જાય છે, કેમ કે વચન વ્યવહાર તો પરોક્ષપણે કથક છે. કથક એટલે કહેનારો હોય એટલે હું, કથન કરનારો તે કથક હોય એટલે કરનારો, કથન નો કરનારો તે કથક, વેદન નો કરનારો તે વેદક, જાણન જાણનારનો કાર્ય કરનારો જાણક, જાણક સ્વભાવ તે જાણવાનું તે કાર્ય કરે કહે એટલે કરનારો. શું કહ્યું કે જ્યારે કોઈ પણ જીવને સ્વાનુભવ હોય ત્યારે એ બોલતો ન હોય એમ કહે છે, એને વચન વ્યવહાર ન હોય એટલે એ વખતે બોલવાનું ન બને. કેમ બોલવાનું ન બને? કે જે બોલવાનો પ્રકાર છે, પ્રવૃત્તિ છે, એ ભલે પુદ્ગળાત્મક છે તો પણ જીવના વિચારનું નિમિત્ત પામીને ભાષા નીકળે છે. જે ભાષાની પ્રવૃત્તિ થાય છે એને નિમિત્ત નૈમિત્તિક સંબંધ વિચાર જ્ઞાન સાથે છે કે જે પરોક્ષ જ્ઞાન છે. તો પરોક્ષ જ્ઞાનના નિમિત્તે જે ભાષા થાય છે એ અહીંયા પરોક્ષ જ્ઞાન જ નથી, અહીંયા તો અનુભવ પ્રત્યક્ષ છે. પરોક્ષ પણ મટી ગયું છે અને પ્રત્યક્ષ પણ જ્ઞાનમાં પ્રગટ થયું છે. તો જ્ઞાનમાં પરોક્ષ પણ નથી તો પરોક્ષપણાના નિમિત્તે થતી બીજી પ્રવૃત્તિ પણ ન હોય એમ કહે છે. જેમ મુનિને વસ્ત્રનો વિકલ્પ નથી તો વસ્ત્ર પહેરવાની પ્રવૃત્તિ પણ નથી, વિકલ્પ હોય તો પ્રવૃત્તિ થાય ને એમ કહે છે. એમ જ્ઞાનમાં વિચાર નથી તો વિચારપૂર્વકનો બોલવાની પ્રવૃત્તિ પણ નથી, ભલે એ જડની છે પ્રવૃત્તિ, પણ જેને નિમિત્તે થાય એ નિમિત્ત નથી તો નૈમિત્તિક પણ નથી થતું એમ કહેવાનું છે. અહીંયા એક પ્રશ્ન થાય એમ છે, મુનિરાજ ઉપદેશ આપે છે, બોલતા હોય છે, કેવળીની વાત તો સાવ જુદી છે. કેમ કે કેવળીનું તો એવું અતિશય છે કે એ તો સ્થિર રહે છે, હોઠ કાળો જીભ કાંઈ કંઠ કાંઈ ચાલતા નથી, જે મોઢ બીડેલા છે ભગવાનની પ્રતિમાના એવી જ રીતે મોઢ બીડેલા હોય છે અને વાતાવરણમાં છે. એમને હયાતીના નિમિત્તે દિવ્ય ધ્વનિનો નાદ ઓમકાર નાદ શરૂ થઈ જાય છે જબરદસ્ત. એ વસ્તુ તો સાવ અતિશયનો વિષય છે, ચમત્કારી. પણ છદમસ્ત જીવને તો વિચારપૂર્વક ભાષા બોલાય ત્યારે મોઢું ખુલે, હોઠ ચાલે, જીભ ચાલે, કંઠ ચાલે, એ બધું પ્રકાર હોય છે. હવે મુનિરાજ જ્યારે ઉપદેશ આપે અને ઉપદેશ તો લાંબો પણ ચાલે, કાંઈ અંતર્મૃતમાં ઉપદેશ પૂરો જ કરે એવું તો કાંઈ હોતું નથી. ઘણા અંતર્મૃત સુધી ઉપદેશ ચાલે અને વચ્ચે વચ્ચે નિર્વિકલ્પ થતા જાય, એ નિર્વિકલ્પ થાય ત્યારે ભાષાનો પણ એ નિર્વિકલ્પતાનો કાળ એટલો બધો પાસ આકંક્ષી પણ ઓછો હોય છે કે કોઈકનું ધ્યાન જાય, સંતનો ઉપયોગ હોય એનું ધ્યાન પણ જાય, ન જ જાય એવું કાંઈ નથી, પણ સ્થૂળ ઉપયોગ હોય તો ખબર ન પડે કે વચ્ચે નિર્વિકલ્પ થઈ ગયા મને રાજ. તેમ નિર્વિકલ્પ વચ્ચે વચ્ચે થાય અને સ્વવિકલ્પ દશામાં વચ્ચે કટકો પડે સૂક્ષ્મ, તો પણ વિષય અનુસંધાન ચાલુ રહે, વિષય અનુસંધાન તૂટે નહીં. વચ્ચે નિર્વિકલ્પ થાય તો વિષય અનુસંધાન સળંગ જ લાગે, બોલે છે એક ધારું બોલે છે, વચ્ચે નિર્વિકલ્પ થઈ જાય. પણ આ નિયમ છે કે જ્યારે નિર્વિકલ્પ થાય ત્યારે ભાષાનો વ્યવહાર હતો નહીં, એમાં ફેર નહીં કરતા. આવું છે
આચાર્ય ગ્રંથો લખ્યા બધા, અનુસંધાન
ગ્રંથોમાં તો એવું છે ને કોઈ બીજાની સાથે પ્રવૃત્તિ નથી, આડપત્ર હોય લખતા લખતા સમજી જાય, કઈ કોઈને ખ્યાલ ના આવે, કેમ કે એકાંતમાં લખતા હોય સમજ, કે બીજા શિષ્યો હોય કે બીજા મુનિઓ હોય તેની સાથે કંઈ વ્યવહાર નથી બીજા વચનમાં કથનમાં ઉપદેશમાં તો બે વચ્ચેનો સંબંધ છે, બીજાનું લક્ષ હોય છે, સાંભળવામાં ધ્યાન હોય છે, હવે જે વિષય નિરૂપિત કરવો છે એમાં પણ ફેર ન પડે, સુખદ પણ ન આવે. મિત્ર અધ્યાત્મનો વિષય એવો છે કે જો તમે એ અધ્યાત્મનું નિરૂપણ કરતા કરતા જો કોઈ બીજા વિચારમાં આવી જાઓ, બીજા વિચારમાં એટલે એ વિષય આત્માને છોડીને ને એ વિષયને છોડીને કોઈ જો બીજા વિચારમાં જાઓ તો ફેર પડી જાય. અધ્યાત્મનો વિષય જરા કોન્સન્ટ્રેશન માંગે છે, ગમે તે ન ચલાવી શકે. અધ્યાત્મનો વિષય સાધારણ ગમે તે ન ચલાવી શકે. વિદ્વત્તા જુદી વાત છે, અધ્યાત્મ જુદી વાત છે, એમાં થોડી એકાગ્રતા વિષયની અંદર જોઈએ. પણ જ્ઞાનીને કે મુનિને જો વચ્ચે નિર્વિકલ્પ આવે તો પણ વિષય અનુસંધાન તૂટતું
તૂટતું નથી.
લખવામાં તો ટાઈમ મળે છે એટલે હાંધી લેવાય, પણ બોલવામાં ક્યાં ટાઈમ મળે, તો એક ધારાવાહિક બોલવું પડતું હોય છે, એમાં કઈ વચ્ચે વિચારવાનો ટાઈમ નથી મળતો. લખવામાં તો ખ્યાલ આવે કે આમાં ફેર પડ્યો તો છે કે નહીં, શબ્દ બાજુમાં બીજો શબ્દ લખી નાખે છે કે નાખે, બોલવામાં તો એવું ચાલે ને, તરત જ ખબર પડે કે બોલવા ફેર થઈ ગયું. આમાં વિશિષ્ટ જ્ઞાની હોય તો છેકછેક ન કરવી પડે, એની ધારા જ એવી ચાલે. આત્મા નથી એવી ધારા ચાલે, એવી ધારા ચાલે બધું શ્રીમદજી નું એવું હતું. લગભગ ના કરવી પડે, કોઈ અપવાદ ખાતર કોઈ જગ્યાએ કરવી પડે, બીજી ધારા વાહી
કર્મચારી
પછી કુલની પાંખડી ખૂલતી જાય ને ખીલે, એવી રીતે ખીલી ઉઠે છે આત્મા.
આચાર્ય મુનિ મહારાજ આવી રીતે લખતા હશે ને, કિંમતજી જે હોય
ચૈતન ગોળો છૂટે છૂટો પડી ગયો છે, દેહાતીત દશામાં વર્તે છે. એટલી ગરજ હોય, રાજા હોય, શિક્ષા હોય, શ્રાવકો મંગલમાં પાછળ પાછળ ફરે. અહીં લખેલું એક પાનું હાથમાં આવી જાય છે, એક ફટાકડું હાથમાં આવી જાય છે, રત્ન આવે એટલો તો આનંદ થાય. એને તો બધો વખતમાં મળી ગયું છે, તે લોકોને કિંમત મૂકીને પશ્ચિમમાં વેચાય છે. કે જ્યાં તો એનું પાનું ગોતે એટલે જંગલમાં હીરો ગોતવા નીકળ્યા હોય ને પાનનો, અને જેમ હીરો કોઈક મળી જાય ને રાજી થઈ જાય. હીરો તો તૈયાર મળે જ નહીં તો એને ઘસવો પડે, પછી તૈયાર થાય. આ તો તૈયાર માલ મળી જાય ને, ઘસેલો હીરો મળી જાય, લોક મળી જાય, કોઈ ગાથા મળી જાય, એટલો આનંદ. એટલા એ જ્ઞાની હોય, એટલા અનુભવી હોય, એટલા વિષયના ઊંડાણમાં અવગાહન કરનારા હોય, ઊંડે ડૂબકી મારનારા જેને કહેવાય, ઊંડા પાણીમાં ઊંડા જળમાં ડૂબકી મારનારા, એ એક શ્લોક મળે તો એમાંથી પુસ્તક લખી નાખેવા હોય, પણ એવા ઊંડા અવગાહન કરનારા હોય એ લોકો. એટલી એક શ્લોકની કિંમત હોય, એના ઉપર એક એક ગ્રંથ રચી શકે. હવે આપણને તો અનુભવ થયો કે ગુરુદેવ એક શ્લોક ઉપર એક કલાક બોલી શકતા હતા, ત્યારે એક શ્લોક ઉપર નહીં, એક 47 શક્તિની એક 4 શબ્દ લખ્યા હોય,
4 શબ્દ
એની એક વ્યાખ્યા કરી હોય તો એના ઉપર એક કલાક બોલે. એક કલાક બોલે ત્યારે એમ બોલે પાછા કે આમાં કલાકે પૂરું પડે એવું નથી, એક શક્તિમાં અનંત ભાવ ભર્યો છે. એક કલાકે હું એનું પૂરું પડેલું નથી ક્યારે, આ તો ઠીક છે કલાક બોલાય છે, એવું અંદરમાં રહસ્યનું જ્ઞાન હોય છે. એ જ્ઞાનીઓ એટલા ઊંડા જઈને એને ભાગ લઈએ
છીએ.
એક ગાથા 11 326 ગાથા ચાલી છે. તેથી જેટલો કાળ સુધી અનુભવ છે, તેટલા કાળ સુધી વચન વ્યવહાર સહેજે જ થઈ જાય છે. હું ઓલું પ્રત્યક્ષમાંથી કાઢ્યું આ, કે અનુભવ પ્રત્યક્ષ છે એટલે આ વચન વ્યવહાર ન હોય. કેમ કે વચન વ્યવહાર તો પરોક્ષપણે કથન છે, જ્ઞાનમાંથી પરોક્ષ હોય એની વાત કરાય, પ્રત્યક્ષ એની વાત કરવાની જરૂર નથી. આ જીવ તો પ્રત્યક્ષપણે અનુભવશીલ છે, આ જીવ તો અનુભૂતિનો પિંડ છે, અનુભૂતિ સ્વરૂપ છે, એટલે પ્રત્યક્ષપણે અનુભવશીલ છે. તેથી અનુભવ કાળમાં વચન વ્યવહાર પર્યંત કાંઈ રહ્યો
નહીં,
અનુભવના કાળમાં વચન વ્યવહાર ઉત્પન્ન જ થઈ શકે
નહીં.
કોડક મળીએ તો લીધું છે નિર્વિકલ્પ અનુભવ, કે ત્યાં સ્પર્શાદી વિષયોનું જ્ઞાન થતું
નથી.
એવી છે જીવ વસ્તુ કે સર્વમ કશે, બધા પ્રકારના વિકલ્પોને ક્ષયકરણ શું છે, સર્વમમાં બધા વિકલ્પો લઈ લીધા. પછી ને સર્વમ કશે પહેલું લીધું, બીજા ત્રીજી લીટીમાં છે ને સર્વમ કશે અસ્મિન ધામ ને લીધું ને, એમાં અસ્મિન લઈ લીધું કે સર્વમ કશે બાકી હતું. સર્વમ કશે એટલે બધા જ પ્રકારના વિકલ્પોને કશ કશાય કસી નાખવું, ક્રશ કરી નાખવું, ક્ષયકરણ શું છે, ક્ષય કરવાના સ્વભાવ આવે છે. જીવ વસ્તુ છે તે બધા વિકલ્પોનો ક્ષય કરવાનો જેનો સ્વભાવ છે એવી છે, આવી જીવ વસ્તુ છે. વિકલ્પને જીવ તો ન રહેવા દે, આત્માનો સ્વભાવ કેવો કે વિકલ્પ નો ઘાત કરી નાખે, નિર્દય ઘાત કરી નાખે, ક્ષય કરી નાખે, મૂળ માંથી ક્ષય કરી નાખે, મૂળ માંથી ઉખેડી નાખે, પ્રચંડ પ્રચંડપણે પ્રહાર કરનારો, મૂળ માંથી ઉખેડી નાખનારો. ઘણી વાતો લીધી છે વસ્તુના સ્વરૂપને સમજાવવા માટે, અનેક પ્રકારે વાતો લીધી છે. બધા પ્રકારના વિકલ્પોની ક્ષયકરણશીલ છે તેનો ભાવાર્થ આમ છે કે જેમ સૂર્યપ્રકાશ અંધકારથી સહજ ભિન્ન છે, તેમ અનુભવ પણ સમસ્ત વિકલ્પોથી
રહિત છે.
જેમ સૂર્યને અને અંધકારને દુશ્મનાવત છે, સૂર્ય હોય ત્યાં અંધારું ઘણો દૂર રહી જાય, નજીક આવી શકે
નહીં,
નજીક ના આવી શકે. સૂર્યમાં તો અંધારો હોય જ નહીં, પણ સૂર્યની નજીક ના આવી શકે, બહુ દૂર રહેવું પડે અંધારાને, સૂર્યથી
બહુ દૂર રહેવું પડે,
લાખો યોજન દૂર રહેવું પડે, એનું નામ સૂર્ય. આ એવો અનુભવનો સૂર્ય છે. આમાં એક વાત વિશેષ શું આવે છે કે મિથ્યાત્વ અવસ્થામાં મિથ્યાદ્રષ્ટિ જીવને એમ લાગે છે આ વિકલ્પ જાતો નથી, વિકલ્પ મળતો નથી, કાઢવા માંગુ છું પણ ખસતો નથી, હાલો જ આવે છે અંદરથી. હવે એ પરિસ્થિતિ અને આ કથનને હવે મીંડવો કેવો ખેર દેખાય છે, મીંડાવવા જેવી વાત છે કે જેમ સૂર્યપ્રકાશ અંધકારથી સહજ દૂર છે, અનુભવ છે સૂર્યના પ્રકાશ જેવો છે, અને વિકલ્પ છે એટલો બધો દૂર રહી જાય કે અનુભવની નજીક ન આવી શકે. ક્યાં અનુભવનો સૂર્ય પ્રકાશ, વેદન છે ને એ પ્રકાશ શક્તિ લીધી છે, વિષદ સ્વસંવેદનમય પ્રકાશ શક્તિ, વિષદ નામનું વિશેષણ વાપર્યું છે. વિષદ એટલે સ્પષ્ટ,
સ્પષ્ટ
જેને અનુભવ થાય સ્વસંવેદન રૂપ, એને અસ્પષ્ટ અનુભવ કોઈ દિવસ ન
થાય.
વિષદ શબ્દ નાખ્યો છે અમૃત સુંદરાચાર્ય. ગુરુદેવ તો ગજગ્રસ્ત કહેવાય છે, ગુરુદેવ તો એમ કહેતા કે જેવો કેવળ જ્ઞાનમાં આત્મા પ્રત્યક્ષ ગણાય છે, એવો ચોથા સંસ્થાને સમ્યક દ્રષ્ટિને છદમસ્તને તિર્યંચ હોય તો પણ અનુભવમાં આવે છે. તિર્યંચના અનુભવમાં કેવો કેવળીના જ્ઞાનમાં જાણ્યો
એવો છે,
એવો એ તો સીધો કેવળ જ્ઞાનથી વાત લીધા. અમૃતચંદ્રાચાર્ય વાત 43માં લીધી છે પક્ષ શાંતિ ગ્રંથ નો વિષય 143-44 માં થયેલો, એમાં 44 માં તો વિધિ લીધી છે, પણ 43 માં તો સમ્યક દ્રષ્ટિને કેવળી ના દ્રષ્ટાંત જ સમજાયો છે. જેમ કેવળીને નય જ્ઞાન નથી, છતાં બધા નયને જાણે છે, એમ સમ્યક દ્રષ્ટિને નયનો ઉપયોગ નથી, એક નયનો ઉપયોગ નથી કહેવાય જુદી વાત છે. બધા નયનો જ્ઞાતા થઈ ગયો, પણ એને નયનો ઉપયોગ નથી. જાઓ તો વિકલ્પ વાળી નહીં નથી ને, એટલે નયનો ઉપયોગ નથી. એટલે એમ કે છે, ભાવાર્થ નામ છે કે જેમ સૂર્યપ્રકાશ અંધકારથી સહજ જ ભિન્ન છે, સૂર્યને અંધારાને જેટલું અંતર છે તેમ અનુભવને પણ સર્વ વિકલ્પને નિર્વિકલ્પ અનુભવને એટલું મોટું અંતર
છે.
આટલું મોટું અંતર છે. પ્રકાશ શક્તિનો વિષય લીધો છે, એવો પ્રકાશ છે, વેદનને પ્રકાશમાં લીધો છે, સ્વરૂપના સંવેદનને પ્રકાશ શબ્દ વાપર્યો છે. પહેલા કલશમાં એ વાત છે ને, નમસ્તમય સારાય સ્વાનુભૂત્યા ચકાશતે, એમ કીધું છે. સ્વાનુભૂતિમાં એ ચકચકાટ પ્રકાશે છે, કેમ કે સ્વાનુભૂતિમાં વેદાય છે ને, સ્વાનુભૂત્યા ચકાશતે છે, એ સ્વાનુભવની અંદર વિકલ્પ કેનો ક્યાંય છે. શેમાંથી કહેજો કે આમાં એમ કે છે, પછી બપી છે ન વિદમો, તમને ખબર નથી પડતી. આચાર્ય મહારાજ એમ કહે છે કે જયારે અમને નિર્વિકલ્પ અનુભવ આવે છે ત્યારે અમને ખબર નથી પડતી કે આ વિકલ્પ ક્યાં વ્યાગ્યા. વિકલ્પ પછી બીજાના નહોતા, અમને આત્માના જ વિકલ્પ હતા, અને એ નય પ્રમાણ વાળા વિકલ્પ હતા. નય પ્રમાણ એટલે સમય જ્ઞાનમાં સ વિકલ્પ દશા હશે. ગુરુ મિથ્યા બને, પ્રમાણ પણ સમ્યક અને નય પણ સમ્યક, ખબર નહીં ક્યાં વ્યાગ્યા. બહુ એવો પ્રકાશમાન છે કે અંધકાર ક્યાંનું ક્યાં ગયો જાય, એમ સૂર્ય અને અંધકારનો જે તફાવત છે એવો અનુભવ, એમાં વિકલ્પ અને નિર્વિકલ્પને અંતર છે એમાંથી કહી દીધું છે. તેમ અનુભવ પણ સમસ્ત વિકલ્પોથી રહિત જ છે. અહીં કોઈ પ્રશ્ન કરશે, પ્રશ્ન પોતે ટીકાકાર પંડિતજી પોતે ઉઠાવ્યો છે કે અનુભવ થતા કોઈ વિકલ્પ રહે છે કે જેમનું નામ વિકલ્પ છે તે બધા મટે છે. પોતે પ્રશ્ન ઉઠાવ્યો કે અનુભવ થઈ ત્યારે એકાદો કોઈ એવો તો વિકલ્પ રહેતો હશે ને, કાંઈક અંદર અંદર થોડે થોડે તો, કે જેનું નામ વિકલ્પ આપીએ એ બધા ચાલ્યા જાય, જેને વિકલ્પ નું નામ દઈએ એવું કોઈ રહે જ નહીં. ઉત્તર આમ છે કે બધા વિકલ્પો એક જાતનો વિકલ્પ ન રહીએ, આત્માનો સુધા વિકલ્પ સૂક્ષ્મમાં સૂક્ષ્મ વિકલ્પ પણ ન રહે, તે જ કહે છે. એમ કહીને પ્રશ્ન એટલા માટે ઉઠાવ્યો કે નયનો વિકલ્પ પણ નથી, પ્રમાણનો વિકલ્પ પણ નથી, અને નિક્ષેપનો વિકલ્પ પણ નથી. જેને આગમમાં આત્માને જાણવાના સાધનની પદ્ધતિમાં નય પ્રમાણ નિક્ષેપ લીધા છે, એ અનુભવ એનાથી પણ નિરપેક્ષ છે. જાઓ અનુભવ એનાથી પણ
નિરપેક્ષ
નિરપેક્ષ છે. અનુભવને બતાવો છે તેવો નિરપેક્ષ છે.
જય વિક્રાંત દિગંબર, જય ધાર્મનો, જય હો જય હો.